કાવ્ય દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. સામાન્ય શુદ્ધમ, વિશેષ અશુદ્ધમ. સમ્યક દ્રષ્ટિ એની દ્રષ્ટિમાં ઉપાદેયપણે એક સામાન્ય તત્વ તરવરે છે, આવી ગયું છે. અને અજ્ઞાની પ્રાણીને અનાદિકાળથી એ સામાન્ય તત્વ એને દ્રષ્ટિગોચર થતું નથી. એને વિશેષમાં આત્મબુદ્ધિ કરીને વિશેષને જ આત્મા માની બેઠો છે. મોટામાં મોટી આ ભૂલ છે. વિશેષને એટલે પર્યાયોને વ્યવહાર નહીં આત્મા કહેવામાં આવે છે, પણ એ વાક્ય અધૂરું છે. વ્યવહાર નહીં એ જીવ છે, પણ ત્યાં અલ્પવિરામ છે, પણ નિશ્ચય નહીં જોવામાં આવે. સ્વભાવ સન્મુખ થઈને જોવામાં આવે તો એ દસ પ્રકારના પ્રાણ એ જીવ નથી. એમ સ્વાશ્રિત નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરવા જેવો છે. કેણે કહેલો વ્યવહાર? વ્યવહાર કોણે કહ્યો છે? સર્વજ્ઞ ભગવાનની વાણીમાં વ્યવહાર આવ્યો છે. અન્ય મતમાં નિશ્ચય નહીં વ્યવહારની કઈ વ્યવસ્થા નથી. જીનવાણીમાં કથનની પદ્ધતિના બે પ્રકાર છે. કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી આત્માના સ્વરૂપને ઉપાદેય માટે વાત કરે, અને કોઈ વખતે વ્યવહારની મુખ્યતા એટલે કે વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે એ પરિણામની પ્રધાનતાથી પણ એને જીવ કહેવામાં આવે છે. પણ સર્વજ્ઞ ભગવાને કહેલો જે વ્યવહાર અસત્યાર્થને અભૂતાર છે, એનો આશ્રય છોડવા યોગ્ય છે, એનો આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય તો એકનો, આશ્રય એકનો અને જ્ઞાન અનેકનું, તો જ્ઞાન સાચું. પણ આશ્રય એકનો નથી, અને અનેકને જાણતા એ અનેકમાં આત્મબુદ્ધિ કરે તો એ વ્યવહાર નથી, પણ એ અજ્ઞાન ને મિથ્યા તો છે. આ પરથી જુદો પડીને અંદરમાં આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. આત્મા છે, એક આત્મા છે, એના બે પડખા છે, એક ટકતું પડખું અને એક ટળતું. બે પડખા વાળો એક આત્મા છે, પણ એ આત્મા ઉપાદેય નથી. પરિણામી દ્રવ્ય ઉપાદેય, પરિણામ તો ઉપાદેય નથી, પણ પરિણામી દ્રવ્ય પણ ઉપાદેય નથી. અપરિણામી દ્રવ્ય સામાન્ય ઉપાદેય છે. એ વિષય શ્રદ્ધાનો વિષય, શ્રદ્ધામાં એને લીધો નથી. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યા વિના ઉપયોગ આત્મભિમુખ નહીં થઈ શકે. જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય માની બેઠો છે. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, 14 જીવ સમાસ, નિમિત્ત નૈમિતિક સંબંધ, એ બધા વ્યવહાર નહીંની કથનની પદ્ધતિના પ્રકારો છે. પણ નિશ્ચય નહીં સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આ દસ પ્રકારના પ્રાણનો પણ જીવત્વ શક્તિમાં અભાવ છે, અથવા જીવત્વ શક્તિ સંપન્ન અભેદ સામાન્ય તત્વમાં એ દસ પ્રકારના પ્રાણનો અભાવ છે. દસ પ્રકારના પ્રાણથી રહિત આત્મા ઉપાદેય છે. પછી આગળ આશ્રવ ને બંધ અજીવ, અજીવનો વિકલ્પ અજીવ છે. આશ્રવ રાગાદી એની એકતા તે ભાવબંધ, એનાથી આત્મા જુદો છે. સંવર અને નિર્જરાના પરિણામ આત્માને આશ્રય થાય છે અને સંવરના પરિણામને જીવ કહેવામાં આવે, પણ સંવરના પરિણામ પોતે ખરેખર જીવ નથી, જીવ એનાથી ભિન્ન છે. અને નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ પરિણામ છે, ખરા પરિણામ છે, જીવના પરિણામ છે. અરે એને કથનચિત જીવના પરિણામ કયા, ને કથનચિત તો પૂતગલના પરિણામ પણ કયા છે, પણ એ કઈ નહીં. અત્યારે તો આપણે જીવના પરિણામ હોવા છતાં તે જીવ નથી એમ બતાવવું છે, કેમ કે પરદ્રવ્ય છે. સંવર નિદ્રાના પરિણામ જેમ પરદ્રવ્યનું અવલંબન લેતા સમ્યક દર્શન ન થાય, કુટુંબ પરિવાર મકાન ધન ધાન્ય પરદ્રવ્ય એનું અવલંબન લેતા તો ધર્મ ન થાય, પણ દેવ ગુરુ શાસ્ત્ર સાક્ષાત તીર્થંકર પરમાત્મા હોય એ આ આત્માની અપેક્ષા એ પરદ્રવ્ય છે. પણ ગુરુદેવે એવી પાચક ગોળી આપી છે, એટલે હવે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત પણ જીવ જીલનારા પણ છે, ભલે થોડા સંખ્યામાં હોય, પણ એ થોડા છે એ જાજા થઈ જશે. પણ સૂક્ષ્મ વાત સમાજની પાસે ન મૂકવી, કેમ કે નહીં સમજે એમ નથી. બધા સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા છે, પોતાના સ્વરૂપને સમજી શકે એવો જ્ઞાનનો ઉઘાર સંગની પચિન્દ્રિય જીવમાં આવી ગયો છે. સમજી શકાય ન સમજી શકાય એવું નથી. કહે છે કે સંવર નિદ્રાના પરિણામ પરદ્રવ્ય, જેમ તીર્થંકર પરમાત્મા પરદ્રવ્ય છે, ગુરુદેવ પરદ્રવ્ય છે. આપણા ઉપકારી ગુરુદેવ જેણે આત્માનું સ્વરૂપ બતાવ્યું તે પરદ્રવ્ય છે, એના લક્ષે એનું અવલંબન લેતા સમ્યક દર્શન થઈ શકતું નથી. આમ કોણે કહ્યું છે કે આપણા ગુરુદેવ કહ્યું કે પરદવાઓ દુગઈ, પરદ્રવ્યનું લક્ષ કરવાથી આત્માને આત્મભાન નહીં થાય, છોડી દે લક્ષ પરદ્રવ્યનું, એ તો દૂર રહો. દેવગુરુ શાસ્ત્ર તો પ્રથક છે તેથી પરદ્રવ્ય છે, પણ સંવર નિદ્રાના પરિણામ એ દ્રષ્ટિ અપેક્ષા એ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો શુદ્ધાત્માથી ભિન્ન છે. કેમ કે જીવને આશરે પરિણામ થતા હોવા છતાં તે જીવકૃત નથી, કર્મકૃત છે. સૂક્ષ્મમાં તો જવું પડશે, ગુરુદેવ ફરમાવતા હતા કે આત્મા તો સૂક્ષ્મ છે ને, તો સમજવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડશે. કહેતા હતા ને કે ઝીણું મોતી હોય એ ઓલા સર્પ પકડવાના સાણસાથી ન પકડાય, એને તો ઝીણી સમાણી ચીપીઓ જોઈએ નથી પકડાય. એમ ભગવાન જ્ઞાનાનંદ પરમાત્મા દેહ દેવળમાં પણ દેહ થી ભિન્ન, મારા શુદ્ધાત્મા થી આ દેહ ભિન્ન છે, તેથી હું એની મમતા છોડી દઉં છું. દેહ છોડવાનો નથી, દેહ છોડી શકાતો નથી, કેમ કે દેહને આત્માએ ગ્રહણ કર્યો નથી, પણ દેહ મારો નથી એમ જાણીને એની મમતા છોડી દે. આઠ પ્રકારના કર્મ મારા નથી એમ જાણી મમતા છોડ, આ રાગાદી પરિણામ પણ મારા નથી એમ જાણીને એના પ્રત્યે મમતા છોડી દે. અને અંદરમાં હજી સમ્યક દર્શન નથી થયું એની પહેલા વિચાર કોટીમાં સમ્યક સન્મુખ જીવને એમ આવી જાય છે કે આ હમણાં સંવરના પરિણામ પ્રગટ થશે, પણ એ સંવરના પરિણામ પણ મારા નથી, પ્રગટ થવા પહેલા જ હું એની મમતા છોડું છું, એને ભાવિના પચકાણ ક્યાં કહેવામાં ઘણી વાત છે. ઘરની વાત છે. એ છે કે સંવર નિદ્રાના પરિણામ ભગવાને પરદ્રવ્ય કહ્યું છે. આ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, સંતોએ શાસ્ત્રમાં લખ્યું છે, તાલપત્રો ઉપર વનશાસ્ત્ર છે, બધા વનમાં લખેલા શાસ્ત્ર. જે મુનિરાજને ભાવલિંગી સંતને ત્રણ કષાયનો અભાવ અને વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે, ક્ષણમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે અને ક્ષણમાં વિકલ્પ આવે છે, એવી પ્રમત અપ્રમત દશાઓમાં ઝૂલનારા મુનિરાજ, નિત્ય આનંદનો ભોજન કરનારા કલમ ચલાવે છે કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે કે આ નિશ્ચય રત્નત્રયના પરિણામ મને જે પ્રગટ વર્તે છે એ મને પડદે પડે હું એને જાણું છું, હું એના પ્રત્યે રાગ કરતો નથી, રાગ પ્રત્યે તો રાગ કરતો નથી, વ્યવહાર રત્નત્રયના પરિણામ વર્તે છે એની પ્રત્યે તો હું રાગ કરતો નથી કે મારા છે, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ સંવર નિજરાના પ્રગટ થઈ ચુક્યા છે એ પણ આશ્રય કરવા યોગ્ય નથી, માટે પરદ્રવ્ય છે, એનો આશ્રય કરતા મોક્ષ ન થાય, માટે પરદ્રવ્ય છે, માટે ખરેખર ઉપાદેય નથી. હવે મોક્ષની એક પર્યાય રહી બાકી. હવે જે જીવને હજી મોક્ષની પર્યાય પ્રગટ થઈ નથી એ જીવ પણ એમ વિચારે છે કે હું તો સદા મુક્ત છું, જીવનો મોક્ષ થતો નથી, મારો મોક્ષ થતો નથી, અને જેનો મોક્ષ થાય છે એ પરદ્રવ્ય છે, હું તો ત્રિકાળ મુક્ત, તે સ્વદ્રવ્ય છે, એમ જાણીને મોક્ષની પર્યાયને પણ એનાથી જુદો ચિંતન કરીને ભગવાન આત્માને દ્રષ્ટિમાં પકડે છે ત્યારે તેને સમ્યક દર્શન, મોક્ષની પર્યાય પણ પરદ્રવ્ય છે. રાગ તો પરદ્રવ્ય, ઇન્દ્રિય જ્ઞાન તો પરદ્રવ્ય, પણ કેવલ જ્ઞાનના પરિણામ જે પ્રગટ થાય ક્ષાયિક ભાવ એ પણ પરદ્રવ્ય છે. કેમ કે અવલંબન લેવા જેવી ચીજ નથી, દ્રવ્યનું અવલંબન લેતા એ જણાઈ જાય અને એને જાણે એમ પણ કહેવાય, પણ એ આશ્રય કરવા યોગ્ય, કેમ કે ભેદ છે. મોક્ષની પર્યાય પણ એક સમયનો પર્યાય ભેદ છે, એ સદભૂત વ્યવહારની નો વિષય છે, શુદ્ધની નો વિષય નથી, એ પર્યાય પણ ક્ષણિક નાશવાન છે, અને એને ભાવબંધના અભાવની અપેક્ષા લાગુ થાય છે, અને આઠ પ્રકારના કર્મના અભાવની અપેક્ષા જેમાં આવે છે એવો સાપેક્ષ ભાવ, એ સાપેક્ષ ભાવ મારા માટે પરદ્રવ્ય છે, એક નિરપેક્ષ ભાવ તે સ્વદ્રવ્ય છે, એનો અવલંબન લઉં છું. આ તો માગણી કરી છે ને, મોટરમાં માગણી કરી ને ભાઈ, ઊંચો માલ આપજો. પછી આપણે તો ત્રણેય જણાએ કહ્યું કે જે તમે કયો એનો આપણે સ્વાધ્યાય કરશું. સારું ભાઈ, બહુ સારું. ભગવાન આત્મા સર્વોત્કૃષ્ટ છે, એનાથી જગતમાં કોઈ પદાર્થ મહાન નથી. વ્યવહારે પંચ પરમેષ્ઠી પરમાત્મા મહાન છે નિશ્ચય તો, અરે ખરેખર તો એ પાંચે પદ આત્મામાં રહેલા ખરેખર ઉપાદેય નથી. આ સાત પ્રકારની પર્યાય જે વ્યવહારની નો વિષય, થોડો અસદભૂત વ્યવહારની નો વિષય, થોડો સદભૂત વ્યવહારની નો વિષય પર્યાયો, એ પરદ્રવ્ય છે, એ ખરેખર ઉપાદેય નથી. હા, સંવરજાને મોક્ષ પ્રગટ કરવા માટે ઉપાદેય છે, પણ આશ્રય માટે હે છે ઉપાદેય નથી. હવે આગળ એટલી વાત તો આપણે ચાલે છે ત્રણ દી થયા. હવે સહજ, હવે જે આ જો આ પરિણામ ઉપાદેય નથી તો શુદ્ધાત્મા ઉપાદેય છે, તો શુદ્ધાત્મા કોને ઉપાદેય છે? અને એ અંતર આત્મા ને કયો આત્મા ઉપાદેય છે એ પોતે મુનિરાજ પોતાના અનુભવને આગળ કરીને કહે છે કે અમને આ શુદ્ધાત્મા ઉપાદેય છે. હવે કયો શુદ્ધાત્મા ઉપાદેય છે એનું પણ વર્ણન કરશે. સહજ વૈરાગ રૂપી આહાહા કહે છે કે આત્માના આશ્રયે જે જ્ઞાન ને વૈરાગ પ્રગટ થાય છે એ તો સહજ દશા છે પર્યાયની. પર્યાયની સહજ દશા છે વૈરાગ. એટલે નિશ્ચય રત્ન ત્રયના પરિણામ અને વ્યવહાર રત્ન ત્રયના પરિણામ એના પ્રત્યે પણ જે ઉદાસ છે. અવ્યક્ત ના બોલમાં આવે છે કે વ્યક્ત પ્રત્યે ઉદાસ છે. વ્યક્ત શુદ્ધ પર્યાય પ્રગટ થાય સાધકને એના પ્રત્યે ઉદાસ છે. એ ખરેખર અમે એને આત્મા કહેતા નથી. કેમ કે સંવર શુદ્ધ પર્યાયનું નામ સંવર છે પણ શુદ્ધ પર્યાયનું નામ જીવ નથી લખ્યું. નિર્જરાનું નામ નિર્જરા છે પણ એને જીવ નામ નથી આપ્યું અને મોક્ષની પર્યાયનું નામ મોક્ષ છે પણ એને જીવ નામ આપ્યું નથી. નામ ભેદે ભેદ ને લક્ષણ ભેદે પણ ભેદ છે. એક નિત્ય ને એક અનિત્ય, એક નિરપેક્ષ ને એક સાપેક્ષ. સહજ વૈરાગ રૂપી આ સંતો પોતે પોતાની દશાનું વર્ણન કરે છે. અમને જગત પ્રત્યે અમે ઉદાસ છીએ. જગત પ્રત્યે તો ઉદાસ છે પણ અમારા પરિણામ પ્રત્યે પણ અમે ઉદાસ છીએ. પરિણામને અમે આગળ કરતા નથી. અમને આગળ ભગવાન આત્મા ઉર્ધ્વપણે અમારા જ્ઞાન ને દ્રષ્ટિમાં તરવરે છે. એના આશરે પરિણામ જે થાય છે એના પ્રત્યે પણ અમને ઉપેક્ષા વર્તે છે. એના પ્રત્યે પણ અમે ઉદાસ છીએ. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ સાધકને બે સાથે હોય છે પણ બે પ્રકારના પરિણામ પ્રત્યે અમને ઉપેક્ષા છે. અમને એની અધિકતા નથી. એની અધિકતા નથી માટે મોક્ષ અમારો થવાનો છે. જેને પર્યાયની અધિકતા છે એને સમ્યક દર્શન થતું નથી તો મોક્ષ તો થવાનો પ્રશ્ન રહેતો. સહજ વૈરાગ દશા જેને વર્તે છે ઉદાસ દશા વર્તે છે. ઉદાસ છે આ પરિણામ છે. પરિણામ જ્ઞાનમાં જણાય છે પણ એ પરિણામને અમે શુદ્ધાત્મા પણ એ શ્રદ્ધા જ્ઞાનમાં લેતા નથી. જણાય છે પરિણામ છે છે થાય છે થવા યોગ થાય છે પણ એનાથી મારો આત્મા ભિન્ન છે તેથી પરિણામ પ્રત્યે પરાન્મુખ દ્રષ્ટિ છે. આવશે વૈરાગ રૂપે મેલના શિખર નો જે શિખામણી છે નીચે છે શિખામણી ટોચ ઉપરનું રત્ન ચૂડામણી. બધા નજીક નજીક આવો ને જરા પછી પાછળથી સજ્જન છે ને સજ્જન છે ને સતનું શ્રવણ કરે છે ને આત્મા જોઈ છે ને મોક્ષાર્થી ને તો માત્ર મોક્ષ વિલાસ આત્મા કઈ આત્મા સિવાય કઈ. એક શુદ્ધ આત્મા ક્ષણિક તે મારું સ્વરૂપ નથી એમ એના પ્રત્યે શિખામણી છે જે પરદ્રવ્ય થી પરાન્મુખ છે. પરદ્રવ્ય એટલે સાત તત્વો નો જે સમૂહ છે એમાં સંવર નિજરાના પરિણામ એની દશામાં પ્રગટ થઈ ગયા છે એનાથી પરાન્મુખ વર્તે છે. સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ છે. જ્ઞાન પણ સ્વભાવની સન્મુખ, દ્રષ્ટિ પણ સ્વભાવની સન્મુખ, ચારિત્રના પરિણામ પણ સ્વભાવની સન્મુખ વર્તે છે. જે ત્રણ પ્રકારના પરિણામમાં ઉપાદેયપણે ભગવાન આત્મા ઉર્ધ્વપણે મારા જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, તપમાં આત્મા, સંવરમાં આત્મા, યોગમાં આત્મા, પ્રત્યાખ્યાનમાં પણ આત્મા 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 મને તરવરે છે. એ તો અંતરદ્રષ્ટિ કરે ત્યારે દેખાય, બહિર્દ્રષ્ટિથી દેખાય એવો નથી. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી આત્મા. આવશે આમાં ઇન્દ્રિય જ્ઞાન થી આત્મા જણાય, અનુભવમાં આવે એવું નથી. કેમ કે પોતે અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. એ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા એ અતિન્દ્રિય જ્ઞાન વડે જ અનુભવમાં આવી શકે. ઇન્દ્રિય જ્ઞાન વડે અનુભવમાં આવી શકે? અરે એટલી વાતો તો શાસ્ત્રમાં આવી ગઈ છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે તો આત્મા અનુભવમાં ના આવે, ઇન્દ્રિય જ્ઞાન વડે તો સ્વગ્ને ન જણાય, પણ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું એ પણ આત્માનો સ્વભાવ નથી. અલિંગ ગ્રહણ ના પહેલા બોલમાં કહ્યું કે જ્ઞાયક એવા આત્માને અલિંગ ગ્રહણ, અ એટલે નહીં, લિંગ એટલે ઇન્દ્રિય, ગ્રહણ એટલે જાણવું. જેને ઇન્દ્રિય જ્ઞાન વડે પરનું જાણવું થતું નથી. આહા, જો આ વાત તને ખ્યાલમાં આવી ગઈ તો તને શું લાભ થશે કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા આત્માની તને અર્થની પ્રાપ્તિ થઈ જશે. હું પરને જાણું છું એમાં ઇન્દ્રિય જ્ઞાનની અધિકતા આવી જાય છે, એમાં જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ થાય છે એને ખબર પડતી નથી. અરે એમાં જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય છે ભાઈ, એ અજ્ઞાન ઊભું થાય છે બાપુ. પ્રભુ જરાક અધ્યાત્મની વાત ઊંચા પ્રકારની છે પણ સમજવા જેવી તો છે. સંતો કહી ગયા છે, સર્વજ્ઞ ભગવાનના આરતિયા થઈને આવ્યા અને આપણને વાત કરી છે. બધી વાત ચોખવટથી બહાર આવી ગઈ છે. પૂજ્ય બેનશ્રી તો ફરમાવે છે કે આ ગુરુદેવને શ્રુતની લબ્ધિ હતી અને એણે તત્વની ચોખવટ એવી કરી છે કે કોઈને પૂછવાની જરૂર પડે હું નથી. એની ટેપો છે 9000 વ્યાખ્યાન અને પ્રવર્તન રત્નાકર પણ બહાર પડી ગયા છે. પણ એના ઉપર જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એને એના ઉપર અનન્ય શ્રદ્ધા રાખવી પડશે. આ પહેલી શરત છે. તો હજી એને થોડી પાત્રતા થઈ કહેવામાં. કે છે બેનશી, પૂજ્ય બેનશી ત્યાં કહે છે આ ગુરુદેવ બધું કહી ગયા છે એમ તમે કરો. તો ગુરુદેવે એમ કહ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે પરને એને અમે આત્મા કહેતા નથી. આ બધું છપાઈ ગયું છે. આ કઈ લાલુભાઈ ના ઘરની વાત નથી. એને કોઈ ઘરની વાત કરે ગુરુદેવ થી જુદી તો કઈ કોઈ સ્વીકાર કરે નહીં. આત્મા કહેતા નથી પણ એને સમ્ય જ્ઞાન પણ કહેતા નથી. ત્યારે શું કહેવાય? એને અજ્ઞાન ના ઘરમાં આવી ગયું બધું. જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ થયો જ્યાં મને આ જ્ઞેયો જણાય છે, જ્ઞેયો જણાય છે ત્યાં જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ થયો છે. સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થઈ જાય છે. જ્ઞેયના સંબંધ વાળા જ્ઞાન ને એ સ્વાદમાં લે છે, પણ જ્ઞેયના સંબંધ થી રહિત સીધો આત્માના સંબંધ વાળા જ્ઞાન ને સ્વાદમાં લેતો નથી. કે છે સંતો કહે છે કે અમે પરદ્રવ્ય થી પરાન્મુખ. પરદ્રવ્ય એટલે શું? કે આ સંવરજાના પરિણામ પરદ્રવ્ય છે, એનાથી પરાન્મુખ છે, અમે એની સન્મુખ નથી. અમે અમારી દ્રષ્ટિ એની સન્મુખ, અમારી દ્રષ્ટિ અને નિશ્ચય નયનો જે અંશ છે આત્મા સિદ્ધ પ્રગટ થયો છે અતિન્દ્રિય જ્ઞાન, એનું અવલંબન આત્માનું છે તેથી અમે એનું અવલંબન લેતા નથી, માટે પરાન્મુખ છે અમે એનાથી. છે ખરા પરિણામ, પરદ્રવ્ય છે ખરું, સદ્રવ્ય થી જુદું, પરદ્રવ્ય અંદર માં છે કરું પરિણામ, પણ એનાથી પરાન્મુખ છે, આ વિમુખ છે. અમને એનું અવલંબન બિલકુલ આવતું નથી, પરાન્મુખ છે. વૈરાગ ની દશા ની વાત કરે છે, ઉપેક્ષા વર્તે છે, પરિણામ પ્રત્યે ઉપેક્ષા છે. દ્રવ્ય ની અપેક્ષા જ્યાં આવી ગઈ ત્યાં પરિણામ પ્રત્યે સાધક ને ઉપેક્ષા છે, ઉદાસીનતા છે. એને અમે આત્માપણે શ્રદ્ધામાં રાખતા નથી. પરિણામ પરિણામપણે છે, સંવર સંવરપણે છે એમ જાણીએ છીએ, પણ સંવરનું નામ જીવ છે એમ અમે જાણતા નથી. એને કથનચિત વ્યવહાર જીવ કહેવામાં આવે, પણ નિશ્ચય જીવ તો એ નથી. પરાન્મુખ છે, પરિણામથી પોતાની દ્રષ્ટિ પરાન્મુખ છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત, પેલા વૈરાગમાં કશાય જીતો છે માટે વૈરાગ છે. વિષય અને કશાય બે ને જીતે છે તેને જ્ઞાની કહેવામાં આવે છે. પેલો કશાય ની વાત લખી, હવે વિષય જીતો છે જેને, એટલે કે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત જેનું જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. ઇન્દ્રિય જ્ઞાન થી અમે જાણતા જ નથી. આહા, અમે એને જ્ઞાન જ કહેતા નથી. અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થયું છે એને અમે જ્ઞાન કહીએ છીએ. વળી પાછું એમ આવે કે આ પરિણામ છે તે જાણવા તો ખરા કે નહીં, એનાથી પરાન્મુખ કયું, પણ એને જાણવું ખરું કે નહીં. કરવાને તો કહ્યું, પણ જાણવું તો ખરું ને પરિણામ ને. એનો ખુલાસો ગુરુદેવે, પેલો ભાગ છે પ્રવર્તન રત્નાકર, એની અંદર 146 પાના ઉપર સારો ખુલાસો કર્યો છે. વ્યવહારના પક્ષવાળા જીવને ક્યાં ક્યાં પક્ષ રહી જાય છે એ જ્ઞાનીઓને બધી ખબર હોય છે. એવી કરુણા કરીને ખૂણે ખાંચકે ક્યાંય ભૂલ થતી હોય તો એ ભૂલ કેમ ટળી જાય એની મુખ્યતાથી કરુણા કરીને કહે છે. સાંભળવા જેવી વસ્તુ છે. 146 પાનું છે, બધાને ઘેરે છે, ઘેરે જઈને વાંચી લઉં. પણ ઘેરે જઈને વાંચવાની કદાચ પ્રમાદ આવી જાય તો આપણે અહીંયા વાંચી લઈએ, એટલે પછી કઈ વાંધો. ભલી વ્યવહારનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આપણે સંસારી છીએ, હવે ખુલાસો કરે છે, આપણે સંસારી છીએ. બચાવ ક્યાં ખોટું છે, વિપરીત છે. આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ સંસારી થયો જ નથી. ભગવાન આત્મા તો જ્ઞાયક છે, શુદ્ધ આત્મા તે હું છું. આ સંસારની મિથ્યાત્વની પર્યાય ભાવ કર્મ પરદ્રવ્ય છે, એ કઈ સ્વદ્રવ્ય નથી. હવે આગળ, આપણે સંસારી છીએ, કઈ વિતરાગ તો નથી. વળી વ્રત તપ પૂજા ભક્તિ દાન નીચેનું, વળી કોઈ એમ પણ કહેતા હોય છે, આગળ પર્યાય છે. શું કહ્યું? જો વ્યવહારના પક્ષવાળો જીવ પર્યાયને હંમેશા આગળ કરે છે, કેમ કે એને પર્યાય દેખાય છે અને દ્રવ્ય સ્વભાવ એની દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવ્યો નથી, માટે દેખે એવું જાણે છે ને માને છે અને કહે પણ છે. વળી કોઈ એમ પણ કહેતા હોય છે પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને. પર્યાય કરવી જોઈએ એ તો દૂર રહો, પણ બારમી ગાથામાં છે ને કે વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન છે, તો પર્યાય જાણવી તો જોઈએ ને, તેનું જ્ઞાન કરવું જોઈએ ને. પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ, અન્યથા એકાંત થઈ જાય. પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી, એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. જો આ વ્યવહારના પક્ષવાળાની મિથ્યાત્વ પોષક દલીલ શું કહ્યું, મળી ગયા, એ અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને, કાર્ય શેમાં થાય, દ્રવ્યમાં થાય, પર્યાયમાં થાય, પર્યાયમાં તો થાય છે ને. પર્યાય વિના કાર્ય કઈ કાર્ય થાય ન થાય, આમ પર્યાય નો પક્ષ કરી પરસ્પર વ્યવહારના પક્ષ રૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા છે. મિથ્યાત્વ તો છે પણ મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા છે. જાણવાના બાના નીચે હો, કરવાના બાના નીચે તો તીવ્ર મિથ્યાત્વ છે.
બરાબર,
કર્તૃ તો આત્માના સ્વભાવમાં નથી, આત્મા દ્રવ્ય દ્રષ્ટિ અકારક ને અવેદક છે. પણ જાણવાના બાના નીચે પણ જાણવી તો જોઈએ ને, પર્યાયનો વિવેક તો કરવો જોઈએ ને, એના બાના નીચે પણ એ પર્યાયનું અવલંબન લક્ષ્યનું છોડતો પર્યાર્થિક નહીંની આંખ ઉગાડી રાખીને મિથ્યાત્વ પુષ્ટ કરે છે. એ વાતો ઘણા ખુલાસામાં આવેલા છે. અહીંયા કે છે કે આ પર્યાયથી પરાન્મુખ અમે છે, વૈરાગ ઉત્પન્ન થયો અને ઇન્દ્રિયોના ફેલાવ રહીત ભાવ ઇન્દ્રિયનો ફેલાવ રોકાઈ ગયો છે, બંધ થઈ ગયો છે. ત્યારે તમે કયા જ્ઞાન વડે કામ કરો છો કે અમે અતિન્દ્રિય જ્ઞાન વડે કામ કરીએ છીએ, અને એ અતિન્દ્રિય જ્ઞાન વડે કામ થાય છે, આત્મા જણાય છે, છતાં અતિન્દ્રિય જ્ઞાનની પણ અમને ઉપેક્ષા વર્તે છે. ઇન્દ્રિય જ્ઞાન તો તારું, પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહી દેહ માત્ર પરિગ્રહ છે, દેહ છે, ભલે દેહ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે, અને થોડુંક અવલંબન ભાવ ઇન્દ્રિય એ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને વ્યાપાર કરે છે, પણ એ ભાવ ઇન્દ્રિયથી મને પરાન્મુખ છે, ઉપેક્ષા છે, એનો ફેલાવથી હું રહિત છું. અતિન્દ્રિય જ્ઞાન નો ફેલાવ થઈ ગયો, હવે ઇન્દ્રિય જ્ઞાનના ફેલાવથી હું રહિત છું, દેહ માત્ર પરિગ્રહ છે. જે પરમ આ શેની વાત ચાલે છે કે આ આત્મા આત્માને ઉપાધિ છે, કયા આત્માને કયો આત્મા ઉપાધિ છે એની વાત ચાલે છે. અંતર આત્મા પોતે પોતાની દશાથી વાત કરે છે કે જે પરમ જીન યોગેશ્વર છે, યોગમાં પણ મોટા છે, ઉપયોગ એવો અંદરમાં જોડાઈ જાય છે કે શુદ્ધ ઉપયોગ ક્ષણમાં અને પળમાં થયા કરે, એ પરમ જીન યોગેશ્વર છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, પેલું પરદ્રવ્ય હતું એની સામે સ્વદ્રવ્ય, શુદ્ધ આત્મા સ્વદ્રવ્ય, અતિન્દ્રિય જ્ઞાન પરદ્રવ્ય, ઇન્દ્રિય જ્ઞાન પરદ્રવ્ય, વિતરાગી પર્યાય પરદ્રવ્ય, અસ્થિરતાનો રાગ વ્યવહાર રત્ન ત્રિના પાંચમા વ્રતના પરિણામ પરદ્રવ્ય ક્યાં લઈ જવા છે કે એ શુદ્ધ આત્મામાં લઈ જવા છે. તું અહીંયા સુધી પહોંચ્યો નથી. હા, અતિન્દ્રિય જ્ઞાન પરદ્રવ્ય, કેવળ જ્ઞાન આવ્યું ને, આમાં શાસ્ત્રમાં છે કઈ, મારા ઘરની વાત હિંમતભાઈ છે ને, ભાઈ આ ભગવાન તો આત્મા છે, પણ એ ભગવાન આત્મા જે છે ને એ પરદ્રવ્યથી ભિન્ન છે. ભગવાન આત્માને પ્રસિદ્ધ કરનારી સંવરની પર્યાય, એનાથી પણ ભગવાન આત્મા રહિત છે. આ રહિતનું જ્યાં સુધી સદ્ધાન નહીં થાય ત્યાં સુધી સહિતના જ્ઞાનને વ્યવહાર કહી શકાતો
નથી,
અને જ્યાં રહિતનું ભાન થયું પછી સંવર નિદ્રાના પરિણામ પ્રગટ થયા, એનાથી હું કથનચિત સહિત છું એને વ્યવહાર કહેવામાં આવે છે. રહિતપણે પ્રેમન છે તે નિશ્ચય છે, અને સહિતપણે જે જ્ઞાન જાણે છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. શુભ ભાવ તો એના ઘરમાં વયો ગયો ક્યાંય નો ક્યાંય, શુભ ભાવની વાત તો અસદભૂત વ્યવહારની વાત નથી. આ તો પર્યાયથી આત્મા રહિત છે એવું જે શ્રદ્ધાંજને થાય છે, એને સમ્યક એકાંત થતા એ પરિણામથી કથનચિત હું સહિત છું એવું જ્ઞાન પણ તે સમયે એને પ્રગટ થાય છે. તેથી સમ્યક એકાંત પૂર્વક અનેકાંત નું જ્ઞાન એને પ્રગટ એક સાથે થાય છે. ધ્યેય પૂર્વક જ્ઞેય થઈ જાય છે. ધ્યેયનું ધ્યાન કરતા ધ્યાતા ધ્યાનને ધ્યેયનો વિકલ્પ છૂટી જાય છે, એને ધ્યાતા કહેવામાં. એમ જ્ઞાયક ભગવાન આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય છે ત્યારે જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયનો વિકલ્પ ભેદ છૂટી જાય છે, એને સ્વજ્ઞેય કહેવામાં આવે છે. ધ્યેય પૂર્વક જ્ઞેય થાય છે, સમ્યક એકાંત પૂર્વક અનેકાંત સહજપણે પ્રગટ થાય છે. શ્યાદવાદ સાથે સુસંગત એવી દ્રષ્ટિ પ્રગટ થાય છે. જે પરમજીન યોગેશ્વર છે, સ્વદેહમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, જેની બુદ્ધિ જ્ઞાન ખોળાઈ ગયું છે અંદર સ્વદ્રવ્યમાં, સ્વદ્રવ્ય તે હું છું એવું પરિણમન નિરંતર વર્તે છે. દ્રષ્ટિ દ્રવ્યમાં ગઈ છે, દ્રષ્ટિમાં દ્રવ્ય આવી ગયું છે, આવી ગયું છે એટલે એનું સામર્થ્ય જેવું છે તેવું દ્રષ્ટિમાં શ્રદ્ધા જ્ઞાનમાં આવી જાય. દ્રવ્ય પર્યાયમાં ના આવે પણ દ્રવ્યનું સામર્થ્ય પર્યાયમાં જણાઈ જાય છે. જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એટલે કે આ સાત તત્વના ભેદો ઉપાદેય નથી, તો આત્મા ઉપાદેય છે. કોને આત્મા ઉપાદેય છે? કે અંતર આત્માને પરમાત્મા ઉપાદેય છે. અંતર આત્માને પરમાત્મા ઉપાદેય છે. હવે જેને અંતરાત્મા થવું હોય એવો જે બહિરાત્મ છે એને પણ નિજ પરમાત્મ દ્રવ્ય ઉપાદેય છે. એમ જ્યારે દ્રષ્ટિ જ્ઞાનમાં આવે ત્યારે એ પણ સાધક અંતરાત્મા થઈ જાય છે.
બરાબર,
બહિરાત્મ દશા છૂટીને અંતરાત્મ દશા પ્રગટ થાય છે. એ અંતરાત્મ દશા પ્રગટ થયેલા ધર્માત્માઓ કહે છે કે અમને આત્મા ઉપાદેય છે, કોઈ પરિણામ ઉપાદેય અમને
નથી.
ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ, ગ્રાહ્ય. ગ્રાહ્ય તો ભગવાન આત્મા એક જ અમને છે. આ પરિણામથી અમે પરાન્મુખ છીએ, પરિણામ પ્રત્યે અમે ઉદાસ છીએ. પરિણામ જ્ઞાનમાં અમે જાણીએ છીએ પણ એ પરિણામમાં અમારી આત્મબુદ્ધિ થતી, એ પરિણામની સાથે સ્વસામી સંબંધ અમને લાગુ પડતો નથી. એ જ્ઞાયક તે સ્વ અને હું એનો સ્વામી. એ જ્ઞાયકની સાથે એકત્વ બુદ્ધિ થઈ છે, પર્યાયની સાથે એકત્વ બુદ્ધિ તૂટી જાય છે. પર્યાયનું જ્ઞાન રહી જાય છે. પર્યાયનો નિશ્ચયથી આત્મા સ્વામી બનતો
નથી,
કેમ કે પર્યાય ક્ષણ ભંગુર અનિત્ય છે, નાશવાન છે, સાપેક્ષ છે. આત્માને આત્મા ઉપાધિ છે, અંતરાત્માને સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણ સ્થાન દેશ વિરત ધર્માત્મા શ્રાવકને પણ આત્મા ઉપાદેય, મુનિરાજને પણ આત્મા ઉપાદેય છે. એટલે કે સાત તત્વોનો સમૂહ ઉપાદેય નથી, પર્યાય ઉપાદેય નથી. પર્યાય પરદ્રવ્ય હોવાને કારણે તે ઉપાદેય નથી. ભગવાન શુદ્ધાત્મા જ્ઞાનાનંદ પરમાત્મા અંદરમાં બિરાજમાન છે. અખંડાનંદ પરમાત્મા જ્ઞાન આનંદનો પુંજ છે. જ્ઞાન ગણ ને આનંદ ઘન આત્મા છે. આત્માનું નામ આનંદ ગંજી છે. બધા આનંદ ગંજી બેઠા છે અહીંયા. શું કહ્યું? બધા આત્મા આનંદ ઘન ને જ્ઞાન ઘન છે. જ્ઞાન ઘન નો શ્લોક આવ્યો હતો ને પંડિતજી, કહ્યું જ્ઞાન ઘનો. એની ઉપાસના નિરંતર અમે કરીએ છીએ. જ્ઞાન ઘન ને આત્મ ઘન આત્મા એવો છે, ઘન પદાર્થ કે જેમાં રાગ તો પ્રવેશતો નથી, પણ શુદ્ધ પર્યાય પણ અંદર પ્રવેશી શક્તિ ઉપર ઉપર તરે છે, તેથી તમે એને પરદ્રવ્ય કહીએ છીએ. એના પ્રત્યે ઉપેક્ષા છે. જ્ઞાનમાં જ્ઞેય થાય છે, જ્ઞાનમાં એ જ્ઞેય થાય છે. પણ જ્ઞાનમાં એ જ્ઞેય ક્યારે કહેવાય કે આત્મા ઉપાદેય પણ એ જ્ઞેય થાય ત્યારે પર્યાય ને વ્યવહાર ને એ જ્ઞેય કહેવામાં આવે છે. એક ઉપાદેય પણ એ જ્ઞેય અને એક હેય પણ એ જ્ઞેય, બે અંશ છે. એક ઉપાદેય પણ એ જ્ઞેય આત્મા ત્રિકાળી અને પર્યાય પ્રગટ થઈ તે જ્ઞેય ખરું, પણ હેય રૂપે જ્ઞેય છે. આ હે શબ્દ આવ્યો છે ને શાસ્ત્રમાં, મૂળમાં 2000 વર્ષ પહેલા કહ્યું. બહિર્તત્વ ઉપાદેયથી હેય છે, મૂળમાં હેય છે. પછી આચાર્ય ટીકાકાર ભગવાને ઉપાદેય નથી એમ કહ્યું. એકને એક વાત છે, આત્મા ને આત્મા ઉપાદેય છે. હવે જરા આગળ કે ટાઈમ ટૂંકો છે, આજને કાલ બે છે ને, હવે તો કે પરમદી ઔદૈક આદિ ચાર ભાવાંતરો ને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા હવે આત્મા આત્માને ઉપાદેય છે, તો કેવો આત્મા ઉપાદેય છે એ આત્માનું સ્વરૂપ નાસ્તિથી વર્ણન કરે છે અને પછી અસ્તિથી વર્ણન કરશે, લેસન પાકું કરવા માટે.
બરાબર
કે આ ચાર પ્રકારના જે ભાવો છે પ્રગટ થાય છે, ઔદૈક, ઉપશમ, ક્ષય ને ક્ષોપશમ, એ ચાર ભાવો પર્યાયમાં પ્રગટ થાય છે. પર્યાયના એ ધર્મો છે, એ અનેરા ભાવો છે, એ આત્માનું લક્ષણ નથી. એ લક્ષણ પર્યાયની પ્રસિદ્ધિ કરે છે. શું કહ્યું? ઔદૈક ભાવ એ આત્માને પ્રસિદ્ધ નથી કરતો, એ પર્યાયને પ્રસિદ્ધ કરે છે, આશ્રવ બંને પ્રસિદ્ધ કરે છે. અને એક ઉપશમ ભાવ એ સમ્યક દર્શનની પર્યાયને પ્રસિદ્ધ કરે છે કે આ પર્યાયનું લક્ષણ ઉપશમ સમ્યક દર્શન છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પહેલા ઉપશમ સમ્યક દર્શન થાય, પછી દ્વિતીય ઉપશમ શ્રેણીમાં આવે. એ ઉપશમ શ્રદ્ધાની પર્યાય એ લક્ષણ ઉપશમ છે, ભાવાંતર છે, અનેરો ભાવ છે, આત્માથી જુદો ભાવ છે. આત્માનું લક્ષણ પરમ પરિણામિક ભાવ છે અને પર્યાયનું લક્ષણ ઉપશમ ભાવ છે.
બરાબર છે,
લક્ષણ ભેદે ભેદ છે. પછી ક્ષોપશમ ભાવ શ્રદ્ધાની પર્યાયનો ને ચારિત્રની પર્યાયનો ક્ષોપશમ આચરણ રૂપ ભાવ વિતરાગી પરિણામ એ ક્ષોપશમ ભાવ પર્યાયને પ્રસિદ્ધ કરે છે. એ લક્ષણ પર્યાયનું છે, દ્રવ્યનું લક્ષણ નથી. આહા, પ્રમાણ જ્ઞાનની અપેક્ષા જુદી અને દ્રષ્ટિના વિષયની વાત જુદી. દ્રષ્ટિના વિષયનું લક્ષણ પણ જુદું છે. એ કહે છે આમાં બધું ભર્યો છે માલ. ઉપશમ ક્ષોપશમ ને ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય. ક્ષાયિક અથવા તો ચોથા ગુણ સ્થાને ચોથા કાળમાં ક્ષાયિક સમ્યક દર્શન થાય જીવને, એ પણ ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ શ્રદ્ધાની પર્યાયને પ્રસિદ્ધ કરે છે અને એ ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાનની પર્યાયને પ્રસિદ્ધ કરે છે. એ લક્ષણ પર્યાયનું છે, એ લક્ષણ પરદ્રવ્યનું છે, એ લક્ષણ મારું
નથી.
શું કહ્યું? બહુ આગળ લઈ ગયા. આમાં છે એનો ખુલાસો થાય છે ને, એ પરદ્રવ્યનું લક્ષણ છે ને કે સ્વદ્રવ્યનું? ત્યારે સ્વદ્રવ્યનું લક્ષણ કેસે, સ્વદ્રવ્યનું લક્ષણ પણ કેસે. ટાઈમ થવા આવ્યો, આવવાનો થઈ ગયા. ચાર ભાવો છે અને એક પણ પંચમ પારિણામિક ભાવ છે. એ પાંચ ભાવનું વર્ણન, એ પાંચે ભાવને આગમમાં આત્મા કયો અને પરમાગમમાં એ ચાર ભાવને પરદ્રવ્ય કહી પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એ લક્ષણથી લક્ષિત થાય છે એવો શુદ્ધ આત્મા જ ઉપાદે છે. એ પાંચ ભાવનું વર્ણન આપણે કાલે ચાલશે.